એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓ અનુસાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના એક ખરેખર અનોખા અંગ્રેજી લેખક હેનરી ગ્રીન વિશે વાત કરીશું.
હા, જેમનું મૂળ નામ તો હેનરી વિન્સેન્ટ યોર્ક હતું.
બરાબર. અને એમની નવલકથા લવિંગ, જે 1945માં આવી, ઘણા લોકો એને એમની શ્રેષ્ઠ કૃતિ ગણે છે.
ચોક્કસપણે.
આપણી પાસે જે માહિતી છે એમના જીવન વિશે, એમના લખવાની રીત વિશે, અને ખાસ તો આ નવલકથા, એનું કથાનક, પાત્રો, એના ઊંડા અર્થો, એ બધા પર આપણે આજે નજર કરીશું.
ગ્રીન પોતે પણ રસપ્રદ હતા, નહીં? એક બાજુ ઉદ્યોગપતિ,
હા, અને બીજી બાજુ આધુનિકતાવાદી લેખક. અને એમની શૈલી, મુખ્યત્વે સંવાદો, પાત્રો શું વિચારે છે એ સીધું કહેવાને બદલે એમની વાતચીતથી જ બધું ઉપસે.
બરાબર. લવિંગ લખાઈ તો બીજા વિશ્વયુદ્ધ વખતે, પણ વાર્તા યુદ્ધભૂમિ પર નથી.
ના, એ તો તટસ્થ આયર્લેન્ડના એક મોટા અલાયદા કિલ્લામાં સેટ થયેલી છે, કાઇટ્સ કેસલ.
હા, કાઇટ્સ કેસલ. અને એ કિલ્લો પોતે જ એક પાત્ર જેવો છે.
ખરું. અને એ કિલ્લાના નોકરવર્ગ એટલે કે ડાઉનસ્ટેર્સના જીવન દ્વારા ગ્રીન યુદ્ધ સમયની જે ચિંતાઓ હતી, સમાજમાં જે ઉથલપાથલ ચાલતી હતી, એનું એક સૂક્ષ્મ ચિત્ર રજૂ કરે છે.
બહારથી બધું શાંત લાગે, પણ અંદરખાને તો કેટલો તણાવ, ગુપ્ત ઈચ્છાઓ, સત્તાની રમતો, બધું ચાલતું હોય છે.
એટલે મૂળ સવાલ એ ઊભો થાય છે કે આવા જટિલ, ચિંતાવાળા માહોલમાં શું ખરેખરો પ્રેમ, નિખાલસ સંબંધ શક્ય બને ખરો, ટકી શકે ખરો?
હા, એ જ તો આખી વાત છે. ચાલો ખોલીએ આ કિલ્લાના ભેદભરમ.
તો શરૂઆત કરીએ કાઇટ્સ કેસલથી. ભવ્ય છે, પણ કેવો બંધિયાર લાગે, નહીં?
જાણે સોનાનું પાંજરું.
એકદમ. અને ત્યાં બે સ્પષ્ટ દુનિયાઓ. અપસ્ટેર્સ માલકિન મિસિસ ટેનન્ટ, થોડા અસ્પષ્ટ, જાણે ભૂતકાળની ઉમરાવશાહીનો જીવતો જાગતો નમૂનો, પોતાની જ દુનિયામાં મગ્ન.
અને બીજી તરફ ડાઉનસ્ટેર્સ, નોકરોની દુનિયા, જટિલ નિયમોવાળી, પદાનુક્રમ,
બધું જ.
અને વાર્તા શરૂ થાય છે એક મોટા આંચકાથી. ઘરના જે જૂના મુખ્ય બટલર હતા, એલ્ડન, એમનું અચાનક મૃત્યુ થાય છે.
ઓહ, એટલે ખાલી પોતો સર્જાય જ.
પણ એનાથી વધુ તો પેલી સત્તાની જગ્યા ખાલી પડે છે. નોકરોમાં કાણાફૂસી, ઈર્ષ્યા, ફરજની વાતો, દબાયેલી ઈચ્છાઓ, બધું બહાર આવવા માંડે છે. જાણે જાણે શાંત પાણીમાં પથ્થર પડ્યો હોય.
અને આ બધી ગળમથલ વચ્ચે આપણે મુખ્ય પાત્રોને મળીએ છીએ. કોણ કોણ છે મુખ્ય?
એક તો ચાર્લી રાઉન્ડ્સ, યુવાન અંગ્રેજ ફૂટમેન, મહત્વાકાંક્ષી છે પણ સતત ડરમાં જીવે છે. પેટમાં ફાળ પડે જાણે.
શાનો ડર?
પકડાઈ જવાનો.
હા, કંઈક એવું જ.
પછી છે એડિથ, યુવાન હાઉસમેડ, શાંત પણ બહુ બારીકાઈથી બધું જોતી હોય એવી. અને મિસિસ વેલ્ચ,
હાઉસકીપર, જે કડક છે, પોતાનો હોદ્દો જાળવી રાખવા માંગે છે, જૂની વ્યવસ્થા જેવી.
બરાબર. શરૂઆતમાં તો બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાયેલા લાગે, પણ એલ્ડનના મૃત્યુથી જાણે બધું હચમચી જાય છે.
અને આ હચમચેલા માળખામાં ચાર્લી રાઉન્ડ્સ ઉપર આવે છે. એનું પાત્ર ખરેખર ધ્યાન આપવા જેવું છે. એની મહત્વાકાંક્ષા છે, પણ પેલો ડર એ સતત સાથે રહે છે.
હા, કદાચ યુદ્ધમાંથી બચીને અહીં આવ્યો છે એનો ડર હોય, કે પોતાની અયોગ્યતાનો, કોણે ખબર.
અને એ બટલર બને છે એ પણ રસપ્રદ છે. કોઈ મોટી ચાલ નથી ચાલતો, નહીં?
ના ના, એલ્ડનના મૃત્યુ પછી જે અવ્યવસ્થા સર્જાય છે એમાં એ પોતાની જાતને એકમાત્ર વિકલ્પ તરીકે રજૂ કરે છે, અને લગભગ એમ જ એ પદ મેળવી લે છે.
એટલે આ એક રીતે સામાજિક દરજ્જાનું પ્રદર્શન થયું. એને ખબર છે બટલરે કેવું દેખાવું જોઈએ, કેવું વર્તવું જોઈએ.
ભલે પછી એ એલ્ડનના જૂના ઢીલા કપડામાં અણઘડ લાગતો હોય, અને અંદરથી તો પેલી ચિંતા ચાલુ જ હોય.
એ અણઘડતા જ એને કદાચ વધુ વાસ્તવિક બનાવે છે. એ રોફ જમાવવા જાય પણ ચિંતા દેખાઈ આવે.
બિલકુલ. અને આ જ સમયગાળામાં એડિથ સાથે એનો સંબંધ બંધાય છે, ગુપ્ત,
નાજુક,
જે કિલ્લાના દેખાડા અને નિયમોથી સાવ અલગ છે. જાણે બંધિયાર હવામાં તાજી હવાની લહેરકી.
હા, એમની પેલી અંધારા કોરિડોરની મુલાકાતો એ સાચી લાગણીઓનો પુરાવો છે.
પણ બીજા નોકરોનું શું? એમને ખબર પડે છે?
અરે તરત, ખાસ કરીને પેલી બીજી હાઉસમેડ્સ કેટ અને પેડી કાણાફૂસી શરૂ થાય છે. થોડી ઈર્ષ્યા પણ હોય એમાં.
અને એડિથ એ માત્ર પ્રેમિકા છે કે એનું પોતાનું પણ કંઈક છે? ના ના, એ શાંત છે, પણ એની જોવાની શક્તિ, એની અંદરની મક્કમતા એને પણ શક્તિશાળી બનાવે છે. એ પણ આ દુનિયામાં પોતાનું સ્થાન શોધી રહી છે, પોતાની ઓળખ.
પછી વાર્તામાં રહસ્ય ઉમેરાય છે, નહીં? પેલી વીંટીવાળી વાત.
હા, એ બહુ મહત્વનો વળાંક છે. મિસેસ ટેનનની એક કિંમતી નીલમની વીંટી એ ખોવાઈ જાય છે.
અને તરત જ ડાઉનસ્ટેર્સમાં ભૂકંપ, શંકાની સોય, બધા નોકરો પર અવિશ્વાસ.
બરાબર. એ વીંટી જાણે પેલી બંધિયાર હાલતમાં તિરાડ પાડે છે. અંદરનો ડર, અવિશ્વાસ, નારાજગી બધું બહાર ડોકાય છે.
પણ ખરી મજા તો એ છે કે આ બધા મોટાઓના નાટકની વચ્ચે,
હા, પેલી નાની પૌત્રીઓ મોઈરા અને એવલિન એમને એ વીંટી મળે છે અને રમત રમવામાં સંતાડી દે છે.
બાળકોની રમત પણ જાણે મોટાઓની દુનિયાનું પ્રતિબિંબ, માલિકી ભાવ, રહસ્ય.
સાચી વાત. આ ગુપ્તતા, અફવા, એકબીજા પર નજર રાખવી આખી નવલકથામાં જ ચાલે છે.
કાઇટ્સ કેસલ જેવી બંધ જગ્યામાં કોણ શું જાણે છે એ જ શક્તિ છે, ભલે પછી એ જાણકારી અધૂરી હોય કે ખોટી.
નોકરો માલિકો પર નજર રાખે, એકબીજા પર નજર રાખે,
અને આ બધા નાના નાના ઝઘડા, નાટકો ચાલી રહ્યા હોય ત્યારે ગ્રીન પેલી બહારની દુનિયા યાદ કરાવે છે. પેલી પંક્તિ, ઓવર ઇન ઇંગ્લેન્ડ દેવર ડાઈંગ.
હા, ઇંગ્લેન્ડમાં લોકો મરી રહ્યા હતા. એ એક વાક્ય જ કિલ્લાની અંદરની ચિંતાઓને જાણે વામણી બનાવી દે છે.
અને કિલ્લાની અલગતા પર, ત્યાંના લોકોની આત્મકેન્દ્રિતતા પર કટાક્ષ પણ છે એમાં.
ચોક્કસ. અને પછી બે મોટા રહસ્યો એક સાથે ખુલે છે, જાણે બધું ભેગું થતું હોય.
કયા બે રહસ્યો?
પહેલું, આલ્બર્ટ પેલો પેન્ટ્રી બોય, ચાર્લીનો મદદનીશ, એ છત પરથી અકસ્માતે મિસિસ ટેનન્ટની પુત્રવધુ વાયોલેટ અને એના પ્રેમી કેપ્ટન ડેવનપોર્ટને એમ કે અંગતપળોમાં જોઈ જાય છે.
ઓ, અપસ્ટેજનું રહસ્ય?
હા, અને લગભગ એ જ વખતે ચાલાક મિસિસ વેલ્ચને પણ આ સંબંધની ગંધ આવી જાય છે. અને બીજું રહસ્ય,
પેલી વિંકીનું.
બરાબર. એ વીંટી આખરે પેડીની સિલાઈની ટોપલીમાંથી મળે છે, જે આ પેલી છોકરીઓએ સંતાડેલી.
એટલે પેડી પર આરોપ મુકાયો હશે શરૂઆતમાં.
હા, પણ પછી સત્ય બહાર આવે છે કે એ તો બાળકોની રમત હતી, એટલે પેડી નિર્દોષ છૂટે છે.
વાયોલેટના સંબંધવાળો,
એને એમ જ લાગે છે. એ વિચારે છે કે આ જાણકારીનો ઉપયોગ કરીને મિસિસ ટેનન્ટને બ્લેકમેલ કરશે, કિલ્લામાં પોતાનો પાવર વધારશે.
પણ એવું થતું નથી, ખરું ને?
ના, એનો દાવ ઊંધો પડે છે. મિસિસ ટેનન્ટ, જે સામાન્ય રીતે થોડા ખોવાયેલા રહેતા હોય છે, તે આ વાતથી એટલા ગુસ્સે થાય છે, એટલું અપમાન અનુભવે છે
કે મિસિસ વેલ્ચને કાઢી મૂકે છે
તાત્કાલિક. અને આ ઘટના બહુ મોટી છે, ખાલી એક વ્યક્તિ નથી જતી,
પણ જાણે પેલી જૂની કઠોર વ્યવસ્થાનો અંત આવે છે.
બરાબર. અને ચાર્લી અને એડિથના રસ્તામાંથી એક મોટો કાંટો નીકળી જાય છે, એમના સંબંધ માટે જગ્યા બને છે.
અને એ પણ દેખાય છે કે અપસ્ટેર્સની નબળાઈ કે ભૂલ કેવી રીતે ડાઉનસ્ટેર્સની દુનિયાને પણ હલાવી શકે છે.
હા, જાણે ઉપરની તિરાડ નીચે સુધી પહોંચી.
મિસિસ વેલ્ચ ગયા પછી વાતાવરણ થોડું હળવું થયું હશે.
થયું, પણ થોડા સમય માટે જ. ચાર્લી અને એડિથનો સંબંધ હવે કદાચ થોડો ખુલ્લો બની શકે, પણ બહારની દુનિયા હવે જોર જોરથી દરવાજો ખખડાવે છે.
યુદ્ધની વાસ્તવિકતા.
હા હા હા.
લંડન પર ભયાનક બોમ્બમારો થાય છે અને ચાર્લીને લશ્કરમાં જોડાવાનો કાગળ ગમે ત્યારે આવી શકે છે.
એટલે એનો પેલો જૂનો ડર પાછો આવ્યો, પકડાઈ જવાનો, યુદ્ધમાં જવાનો.
એકદમ. અને કિલ્લાની જે સુરક્ષા એને પહેલા સારી લાગતી હતી, એ હવે એને પોખળ લાગે છે, બંધન લાગે છે.
અહીં ચાર્લીની સમજ બદલાય છે. એ સમજે છે કે આ કિલ્લો એ સોનાનું પાંજરું છે.
હા, યુદ્ધથી બચાવે પણ જીવનથી દૂર રાખે, કદાચ પોતાની જાતથી પણ.
અને પછી એ એડિથને પ્રસ્તાવ મૂકે છે, પણ એ કોઈ રોમેન્ટિક સીન નથી.
ના, જરાય નહીં. એ એક ભાગી છૂટવાની યોજના છે. અહીંથી નીકળીને ઇંગ્લેન્ડ પાછા જવું, યુદ્ધના અજાણ્યા ભવિષ્યનો સામનો કરવો, પણ સાથે.
આ પેલો મુદ્દો સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા, એની ચરમસીમા છે. એમનો સંવાદ પણ કેટલો વાસ્તવિક છે. ચાર્લી પૂછે, ઓ એડિથ, આપણું શું થશે?
અને એડિથનો જવાબ, આપણે ઠીક થઈ જઈશું ચાર્લી, જ્યાં સુધી આપણે સાથે છીએ ત્યાં સુધી. શાંત પણ મક્કમ, ભવ્યતા નહીં પણ ભરોસો.
અને અંતિમ દ્રશ્ય, પેલું નૃત્ય. અરે હા, કિલ્લો છોડતા પહેલા પેલા ભવ્ય પણ હવે ખાલીખમ લાગતા બોલરૂમમાં ચાર્લી અને એડિથ એકલા નાચે છે,
જાણે એમના બળવાનું પ્રતીક, એમના જોડાણનું અને જૂની દુનિયાને અલવિદા કહેવાનું.
એક મૌન પણ શક્તિશાળી ક્ષણ, નાજુક છે પણ એમના નિશ્ચયને દર્શાવે છે. ભવિષ્ય અનિશ્ચિત છે પણ એવો સાથે છે.
તો આખી નવલકથાના મુખ્ય મુદ્દાઓ અને ગ્રીનની શૈલી પર ફરી એક નજર કરીએ. વિષયો તો સ્પષ્ટ છે, વર્ગભેદવાળી દુનિયામાં પ્રેમ,
પદાનુક્રમ, દરજ્જાનું પ્રદર્શન, એની પોકળતા,
જૂની વ્યવસ્થાનું પતન, ગુપ્તતા, અફવા, નિરીક્ષણ, એ કેવી રીતે સત્તાના સાધન બને,
અને છેલ્લે પેલો સંઘર્ષ, સુરક્ષા સામે સ્વતંત્રતા.
અને ગ્રીનની લખવાની રીત ખરેખર અલગ, સંવાદો પર ભાર.
પણ પાત્રો શું નથી કહેતા એ વધુ મહત્વનું, વચ્ચેનું મૌન અટકાવો, એમાંથી અર્થ કાઢવાનો.
એટલે વાચકને પણ થોડું વિચારવું પડે, જાણે પોતે ત્યાં હાજર હોય.
અને કોઈ એક પાત્રના મનમાં પૂરેપૂરો પ્રવેશ નહીં, જુદા જુદા દ્રષ્ટિકોણથી નાની નાની ઝલક મળે, એટલે વાર્તા વધુ વાસ્તવિક અને રહસ્યમય લાગે.
અને પ્રતીકો પણ છે, કિલ્લો પોતે આશ્રય પણ અને કેદ પણ.
અને પેલા મોર, એમના તીણા અવાજ, જાણે દબાયેલી જંગલી વૃત્તિઓ.
એમની સ્થિતિનું વર્ણન પણ કેવું છે, દિવસે ટુકડાઓ માટે નીચે આવે અને પાછા ઉડતી વખતે ડરથી ચીસો પાડે.
નોકરોની પરાધીનતા અને અસુરક્ષાનું કેવું સચોટ રૂપક.
સાચું કહું તો આ નવલકથા વાંચવાનો અનુભવ કેવો હશે, શરૂઆતમાં કદાચ થોડી ધીરજ માગી લે નહીં, ગ્રીનની શૈલી પકડતા.
હા, પણ એકવાર એ લહી પકડાઈ જાય પછી તમને અંદર ખેંચી લે છે.
મને જે વાત ગમી તે ગ્રીનની કરુણા. એ પાત્રોનો ન્યાય નથી કરતા, પણ એમની નબળાઈ, ડર, આશા બધું સહાનુભૂતિથી બતાવે છે.
બરાબર,
વર્ગભેદની દિવાલો વિશે વિચારવા પ્રેરે છે. અને પેલો સવાલ, સાચી સુરક્ષા શેમાં, બંધનોમાં કે સ્વતંત્રતાના જોખમમાં?
હું સહમત છું, ચાર્લી અને એડિથનો પ્રેમ કોઈ પરીકથા નથી, વાસ્તવિક છે.
એમની શાંત ક્ષણોમાં એકબીજાના ડરને સમજવામાં,
સાથે મળીને ભવિષ્યનો સામનો કરવાના નિર્ણયમાં, ભવ્ય નથી પણ મજબૂત છે.
આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે સ્થિરતા માટે શું કિંમત ચૂકવીએ છીએ અને સ્વતંત્રતા માટે શું દાવ પર લગાવીએ છીએ.
કિલ્લાની ગૂંગળામણ ભરી સુરક્ષા અને બહારની અરાજક પણ કદાચ મુક્ત દુનિયા, એ પસંદગી આજે પણ એટલી જ મહત્વની લાગે છે.
ખરેખર આ નવલકથા એક નાના બંધિયાર જગત દ્વારા માનવીની જે મૂળભૂત ઈચ્છાઓ છે, જોડાણ અને સ્વતંત્રતા, એની જ વાત કરે છે.
હા, અને એ પણ બતાવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, ગમે તેવા સામાજિક બંધનો હોય, આ ઈચ્છાઓ પોતાનો રસ્તો શોધી જ લેશે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.